સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 114, પ્રસારણ તારીખ 2 એપ્રિલ 2009. શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, જેના પ્રાયોજકો છે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર અને સજ્જતા સંઘ અમદાવાદ. શિયાળુ પાકોના ખળા લઈને નવરા પડેલા અમારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનોને આજે બે નવા મહેમાનો સાથે નમસ્કાર. તમને ખબર છે આજે તમને મળવા કોણ આવ્યું છે?
ભાભી ભાભી, એમ કોને કે શંકરભાઈ નો ખાસ ભાઈબંધ, અને એ પાછો અહીં નજીક થી જ, એટલે કે ખેડા જિલ્લા માંથી જ આવેલો છું. મારું નામ છે મુકેશ કુમાર.
હા, પણ આ બીજા મહેમાન તો છેક દૂર થી આજે મને શોધતા શોધતા આવી ચડ્યા છે, અને એ છે છેક સુરત જિલ્લામાંથી આવેલા રક્ષામાસી.
નમસ્તે ખેડૂત ભાઈઓ બહેનો, સાચું કેવ ને તો હું મારા સ્વાર્થે જ અહીંયા મળવા આવેલી છું. હે, વાત જાણે એમ છે કે ગયા વર્ષે અમારા વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં કપાસમાં બહુ મજા નહોતી આવી, એટલે મને થયું કે આજે રૂબરૂ જઈને જ બધી માહિતી લઈ આવું.
માસી, મેં તો જેને પૂછ્યું ને એ બધા એક જ સલાહ આપેલી, કે તારે તો સાચી સલાહ જોઈતી હોય તો DSC માં જા. હવે તમે તો જાણો જ છો કે અમે તો જાત જાતના પ્રયોગો કરનારા ભાઈ, હે, તો એમ થયું કે તમાકુ જેવો નુકસાનકારક પાક લેવો એના કરતા ઉનાળુ ડાંગર વાઈએ, મગફળી વાઈએ કે પછી બાજરી વાઈએ, અને શહેર નજીક હોય એવા વિસ્તારોમાં તો ખેડૂતો શાકભાજીની ખેતી કરવા માંડ્યા છે.
તો એ તો સારું છે ને મુકેશભાઈ.
હાસ તો
સારું તો ઘણું છે, પણ નવો પાક વાવીએ એટલે રોગ અને જીવાતે ના જોયું હોય ને એવી નવી હોય, હવે એના પર નિયંત્રણ કેવી રીતે મેળવવું એની જાણ તો હોવી જોઈએ કે નહીં? ને મને લાગે આ મુકેશભાઈ ને એમના વિસ્તારના ખેડૂતો આ બધી વાતથી મુંજાયેલા હોય.
લે લે, અરે તમે તો મારા મનની વાત જાણી લીધી હો માસી. આ હું તમને ડાંગરની જ વાત કરું છું. એક તો મોંઘા ભાવનું પાણી, અને એમાં આ ધોમ ધકતા તાપમાં ડાંગર રોપી, પણ હજી તો ફૂટ શરૂ જ થઈ હતી, અને બાપડા કેટલાય ખેડૂતોને પાનની ટોચો માંડી સુકાવા, કેટલાક ને તો જાણે સૂકી ડાંગર રોપી હોય એવા ભૂખરા ધાબા દેખાવા માંડ્યા. હવે તમે જ કહો કે જીવ બળક ના બળે, બોલો.
બળે બળે, જીવે બળે ભાઈ, ને અહીએ ધ્રાસ કોઈ પડે જ કે હાય હાય, મારી તો મહેનત ને ખાતર ને બિયારણ ને પાણીના પૈસા નક્કામાં જવાના.
પણ માસી, હું જો એમ કહું કે એ માટે અડધા તો આપણે ખેડૂતો જ જવાબદાર છીએ, એવું DSC વાળા કે ડોક્ટર પરાશરાજી કહે તો આપણે માનીએ ખરા?
રેવા દો ભાભી.
કેમ
એટલે અમે કઈ કઈ ખેડૂતો આ બધા કઈ જવાબદાર, અમે પોતે છીએ.
સાંભળો મુકેશભાઈ, વધારે ઉતારાની લાયમાં આપણે ભલામણ કરતા 2 કિલો યુરિયા વધારે નાખીએ છીએ કે
નહીં? એ તો હવે સૌ કોઈને લાલચ હોય તો થોડું ઘણું રાસાયણિક ખાતર વધારે આલીએ તો ડાંગર જલ્દી મોટી થઈ જાય, અને બીજા કરતા ઉત્પાદન થોડું વધારે મળે.
પણ ના, એવું નથી હોતું.
તો
વધારાનું નાઇટ્રોજન ખાતર પાકને તો કામ નથી જ આવવાનું, ઉલટાનું જીવાણુથી થતા પાનના સુકારાને પ્રોત્સાહન આપે છે. બોલો, એ આપણી ભૂલ છે કે કોઈ બીજાની?
ઉમા, ચાલ માની લઈએ તારી વાત કે ખેડૂતની જ ભૂલ છે, પણ એ સુકારો થવાનું મૂળ કારણ તો કઈ હશે કે નહીં?
માસી, મૂળ કારણ છે ખાસ પ્રકારના જીવાણુ. એનો ઉપદ્રવ જેમ વધારે એમ ડાંગરમાં ફૂટ વખતે અને કંટી આવતી વખતે સુકારો વધારે દેખાય છે.
પણ એનો કોઈ ઉપાય ખરો કે પછી ખેડૂતે ભગવાનના ભરોસે બેહી રહેવાનું ભાઈ?
એવું તો હતું હશે મુકેશભાઈ, 10 લિટર પાણીમાં ફક્ત 1 ગ્રામ, કેટલું?
માત્ર 1 ગ્રામ.
માત્ર 1 ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લિન અને 10 ગ્રામ ઓક્સીક્લોરાઇડ મેળવીને પહેલો છંટકાવ રોગની શરૂઆતમાં કરીએ, અને બીજો છંટકાવ 15-20 દિવસે ફરી કરીએ, એટલે જીવાણુથી થતો પાનનો સુકારો કાબુમાં આવી જાય.
આ ઉપાય તો સમજાઈ ગયો, પણ કેટલીક વાર પાન ઉપર નાના ત્રાકની છાપના ભૂખરા ટપકા થઈને પાન સુકાઈ જાય છે, તો એનું શું કારણ હશે?
મુકેશ, હવે એ તો હું જાણું. હે, એમાં પણ અડધા આપણે ખેડૂત જ જવાબદાર છીએ.
કઈ રીતે?
ધરુને જો ફૂગ નાશક દવા વાળા પાણીમાં બોળીને રોપણી ના કરી હોય ને તો આ રોગ વધારે થાય છે, એવું મેં સાંભળેલું. હા ભાઈ, ઉમા, ખરી વાત છે ને?
બિલકુલ ખરી વાત છે માસી. પણ પાનના ટપકાનો આ કરમોડી નામનો રોગ ફૂગના કારણે થાય છે, એટલે એને કાબુમાં લેવા 10 લિટર પાણીમાં 10 મિલીલીટર એડી ફેનફોસ અથવા 10 મિલીલીટર કીટાઝીન કે પછી 10 ગ્રામ કાર્બન ડિઝિમ મેળવીને છાંટવી જોઈએ.
અરે હા, યાદ આવ્યું. આ બાજરીના ધરુની રોપણી કર્યા પછી આવો સુકારા જેવો જ રોગ આવે છે અને પાન પીળા પડી જાય છે, એટલે કે કથ્થઈ રંગના થઈ અને સુકાઈ જાય છે. તો એ પણ ફૂગના કારણે જ હોય છે?
હા, એ પણ લગભગ એવું જ કહી શકાય. પણ બાજરીમાં થતો આ કુતુલ નામનો રોગ શરૂઆતના એકાદ મહિને અને ફરી ડુંડામાં દાણા બેસવાના સમયે લગભગ 70 થી 75 દિવસે દેખા દે છે. ઘણા એને બાવાનો રોગ પણ કહે છે.
એટલે કુતુલ આવે એટલે બાજરીમાં કઈ પાકે જ નહીં અને ખેડૂત બાવો થઈ જતો હોય એટલે
કઈ કેવું જ માસી. પણ હવે તો આ રોગનો પ્રતિકાર કરી શકે એવી ગુજરાત શંકર બાજરી 30 અને 32 તથા MH 178 જાત વિકસાવેલી છે, એટલે એ જો વાવી હોય તો કુતુલ આવતો જ નથી.
પણ હવે જેણે બીજી જાત વાવી નાખી હોય એ કઈ થોડો જાત બદલી શકવાનો છે હે, તો પછી એમણે ઉપાય શું કરવો એ મને કહો.
મુકેશભાઈ, એવા મિત્રોએ રીડોમિલ MZ72 નામની દવા 10 લિટર પાણીમાં 40 ગ્રામના પ્રમાણમાં બાજરીની ફેર રોપણીના 30 દિવસથી લઈને 72 દિવસ સુધીમાં 3-1 છંટકાવ 20-20 દિવસના અંતરે કરવા જોઈએ. બસ કુતુલનો રોગ કાબુમાં આવી જશે.
ઉમા, હું કેવું, આ તારા મગજમાં આ બધી માહિતી કેમની હમાય છે?
અરે
જયારે પૂછો ને ત્યારે તારી પાસે જવાબ હાજર જ હોય. હું એમ કહેતી છે કે આ શંકરભાઈ ના ઘરમાં કઈ ખાસ જાતની ઘંટીનો લોટ વપરાતો છે કે હું?
તમે તે માસી આવો તો કોઈ પણ ખેડૂત ભાઈ કે બહેન બરાબર રસ લઈને યાદ રાખે તો કાયમ માટે યાદ રહી જાય. અને કેટલાક રોગ કે જીવાતો દર વર્ષે ખેતીમાં દેખાવાના છે, એને કાબુમાં લેવા જો આગોતરો વિચાર કરીને તૈયારી કરી રાખીએ તો ખેતી નિષ્ફળ જવાની જ નથી.
આપણે પેલા મગફળીના ટીકાના રોગની જેમ તમે પંચમહાલ થી લઈને પોરબંદર સુધી જાઓ અને ઉનાળો હોય કે ચોમાસું, મગફળીનો પાક 1 મહિનાનો થવા આવે એટલે પાનના ટીકાનો રોગ તો દેખાવાનો જ.
એમાં પણ જ્યાં ભેજ વધારે રહેતો હોય ને એવા વિસ્તારમાં તો ખાસ.
માસી, આ પણ ફૂગથી જ થતો રોગ છે અને હવે તો એના કાયમી ઉકેલ માટે ટ્રાઇકોડર્મા નામની સજીવ ફૂગનો ઉપાય સૌથી સારો છે. બોલો.
પણ એ તો હાલ તો કઈ થોડી કઈ કામ આવવાની છે ભાઈ. હે, એ તો મગફળીની વાવણી વખતે પહેલા પિયતના ટાઈમે આપીએ તો જ કામની ને.
વહેલા જાગીને ઉપાય કરીએ તો જ. અને ઘણા ખેડૂત મિત્રો ટ્રાઇકોડર્મા વર્ષમાં 2-3 વાર દરેક પાકની વાવણી વખતે જમીનમાં ભેજ હોય ત્યારે ભીની માટીમાં ભેળવીને સાંજના સમયે ખેતરમાં વેરવાય લાગ્યા છે.
ભાઈ, મેં કહ્યું તો ખરું કે હવે વાવણી વખત કાળજી રાખીશું, પણ હાલ તો કઈ એનો તાત્કાલિક ઉપાય કરવો પડશે ને.
એનો એક જ ઉપાય છે મુકેશભાઈ.
શું?
મગફળી 30 થી 35 દિવસની થાય કે તરત જ પાનના ટીકાનો રોગ દેખાવાની રાહ જોયા વિના જ 10 લિટર પાણીમાં કાર્બન ડેઝિમ 50% દવા 5-5 ગ્રામના પ્રમાણમાં મેળવીને છોડ આખો ભીનો થાય એ રીતે છાંટી દેવાની અને 12-15 દિવસે બીજો છંટકાવ કરી દેવાનો. પાનના ટીકાનો રોગ કાં તો આવશે જ નહીં અને આવ્યો હશે તો કાબુમાં આવી જશે.
ઓહો,
ને એમાં તો હવે કેટલાક ખેડૂત કાર્બન ડેઝિમ અને મેન્કોઝેબ બંને દવા હોય ને એવી કોઈ દવા છાંટે છે ને?
હા, એ પણ છાંટી શકાય અને તો ટીકાની સાથે ગેરુ આવવાનો ડર પણ ઓછો રહે છે.
મને લાગે છે કે હવે મુખ્ય પાકોની વાતો તો આવી જ ગઈ છે. હે, બસ હવે આ શાકભાજીમાં શી કાળજી લેવી એ વાત કરી લઈએ.
ભાઈ મુકેશ, હો આ હું છેક અહીં આવી છું ને, તે ખાલી આટલું જ જાણવા કે આ કપાના હારા બિયારણની માહિતી લાવવાનું તો મારા કેટલાય ખેડૂત ભાઈ બહેનોએ મને કહેલું છે.
તો એમાં શું, એ પણ ટૂંકમાં વાત કરી લેશું.
હા, એમ કરો. પહેલા ભીંડામાં પીળી નસનો રોગ અને બુકી છારો ન વેલાવાળા શાકભાજીમાં તળ છારાને કાબુમાં લેવા માટે શું કરવું જોઈએ એની વાત કરો ભાઈ.
જો હા પણ મુકેશ, આ શાકભાજી વાવી વાવીને તો અમે હુરત ના ખેડૂતો ગડ્ઢા થઈ ગયા, એની તો અમને હો ખબર હોય હે.
તો તમે કહો, મને કઈ જ વાંધો નથી, મારે તો ઉપાય થી મતલબ છે.
તો મુકલા ધ્યાનથી
સાંભળજો.
આ ભીંડામાં પરભણી ક્રાંતિ કે ગુજરાત હાઇબ્રિડ ભીંડા એક જેવી જાત આવીએ ને તો આ રોગ આવે જ નહી.
અરે અરે અરે, એની એ જ વાત કરીને તમે તો અલે આ ભાઈ, એક વાર બીજી જાત વાઈ દીધી પછી હું કરવાનું?
પછી તો એ રોગ ફેલાવનારા ચૂસ્યાનો નાશ કરીએ ને એટલે આપોઆપ એની મેળે જ પીળી નસનો રોગ ફેલાતો અટકી જાય, ખરું કે નહીં ઉમા?
હાસ્તો માસી. અને ભૂકી છારો હોય કે તળછારો, બંને ફૂગથી થતા રોગ છે, એટલે એને કાબુમાં લેવા.
સમજાઈ ગયું, સમજાઈ ગયું. કે મેન્કોઝેબ કે કાર્બેન્ડેઝિમ નો છંટકાવ કરવાનો.
બરાબર, એનાથી મોળખાઈ પણ કાબુમાં આવી જશે.
હવે ઉમા, તું આ મારા કપાસની વાત કર.
માસી, કપાસનું બિયારણ પસંદ કરતી વખતે સૌ પહેલું તો એ નક્કી કરવાનું કે આપણી પાસે પિયતની સગવડ છે કે નહીં. જો પિયતની સગવડ હોય અને લાંબા સમય સુધી, છેક જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના સુધી કપાસ ઉભો રાખવાનો હોય, તો ઊંડા મૂળવાળી વારંવાર ફાલ આપતી જાત પસંદ કરવાની.
અને જો દિવાળી આવતા આવતા જ કપાસનો પાક લઈને ઘઉં, જીરું કે ચણાનો પાક લેવાનો હોય તો બે ત્રણ ફાલમાં બધું જ ઉત્પાદન આપી દેતી હોય એવી જાત જ વાવવાની, ખરું ને?
બિલકુલ ખરી વાત મુકેશભાઈ. અને બિયારણ પ્રમાણિત એજન્સીમાંથી કે નોંધાયેલા વેપારી પાસેથી પાકા બિલ સાથે જ લેવાનું, જેથી છેતરાવાનો કોઈ ડર જ ના રહે. બાકી તો હજી ઘણો સમય છે, એટલે એકાદ બે અઠવાડિયામાં એની વધુ વાત કરીશું, એ તમે ઘરે બેઠા સાંભળી લેજો.
ઓવો ઓવો. અને કશું પૂછવું હોય તો ડીએસએ નો ફોન નંબર તો બધા પાસે હોય જ. 0 27 17 235 995. જે પૂછવું હોય એ બધું પરેશભાઈ ને પૂછી જ લેવાનું.
હા, અને હાથે હાથે પૂછેલા સવાલનો જવાબ એ રેકોર્ડ કરાવી લેવાનો હે.
હા, પણ આજનો ઇનામી સવાલ તો પૂછવાનો રહી જ ગયો.
અરે તમે કહેતા હોય તો પૂછી લઉં.
લે, એમાં કહેવાનું શું? અરે એ તો વગર કઈ પૂછવાનો તો હોય જ ને.
હા, તો લખો મિત્રો, આજનો 114માં કાર્યક્રમનો સવાલ છે. બાજરીમાં કુતુલને નિયંત્રણમાં લેવા કઈ દવા છાંટવી જોઈએ?
ભાઈ બરાબર સવાલ સાંભળીને લખી લીધો ને, ફરીથી બોલું છું, જો સાંભળો. બાજરીમાં કુતુલના રોગને કાબુમાં લેવા કઈ દવા છાંટવી જોઈએ?
એનો જવાબ આપવા ફોન નંબર તો તમે જાણો જ છો. હવે જાણી લો 108મી કડીનો સાચો જવાબ આપનારામાંથી ઇનામ જીતનારા બે મિત્રોના નામ.
એ પણ હું પરેશભાઈ પાસેથી લીધી જ આવી છું માસી. આ વખતના ડ્રોમાં વિજેતા બની 151 રૂપિયાનું બીજું ઇનામ જીતે છે રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના ગામ પ્રતાપગઢના રજાકભાઈ હાજીભાઈ બાવળિયા.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતી જનારા ભાગ્યશાળી છે જિલ્લો જુનાગઢ, તાલુકો ભેંસાણના ગામ આમદાપરાના કાળુભાઈ ભાણાભાઈ.
ને ભાઈ, આ ઇનામ છે ને સારા કામમાં વાપરજો, અને કામની માહિતી બધાને પહોંચતી કરજો, એવી આ રક્ષા માહિતીની ભલામણ છે.
હા મિત્રો, તમારા બધાનો આ માહિતીના ફેલાવવામાં સહકાર મળતો રહેશે તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી ડીએસસી અને સજ્જતા સંઘ દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમનો હેતુ સાર્થક થશે. એટલે ફોન ઉપરાંત પત્ર દ્વારા પણ સંપર્ક કરતા રહેજો.
અને હા, સરનામું તો બધાની પહોંચે જ ને.
હાસો, સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ, ડીએસસી સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
ને ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો હે, ને ખેતીમાં હો કાળજી લેજો.
બસ એટલી ભલામણ સાથે આજે કહી દઈએ, નમસ્તે,
આવજો.